ફેર બજારના ભાવ ઘટી ગયા છે, સંસારની ચિંતા છે, ના આવી કોઈ પીડા નથી, તેની પીડા જુદી છે, તેને પ્રભુનો વિયોગ ચાલે છે, એને વિયોગ સહન થતો નથી, એના વગર જીવી શકાતું નથી, એના વગર ખાવું ભાવતું નથી, રખાટ થાય છે. જેમ માછલીને પાણીની બહાર કાઢો, પછી માછલીને પૂછે કે તને શું જોઈએ છે, તો કહેશે કે મને પાણીથી જુદા ન પાડો, હું પાણી વગર જીવી નહીં શકું. મીરા કહે છે હું પરમાત્મા વગર જીવી નહીં શકું, અને મુમુક્ષુ એમ કહે છે કે હું આત્મા વગર જીવી નહીં શકું. તો આવી તાલાવેલી અને વેદના એના અંતરમાં જાગી છે. ઠંડે કલે જે વાત કરશો તો વેળ નહીં પડે, અંદર આગ લાગવી જોઈએ, ક્યાંય ચેન ન પડે. કોઈ કારણ વગર કન્નાજી કહે છે કે માં હવે આ સંસારમાં નહીં રહેવાય. માં કહે બેટા અચાનક શું થયું, ઘરમાં ક્લેશ થયો છે, 32 પદ્મિનીનું સ્ત્રીઓ છે, હાથમાં મીઠાઈના થાળો લઈને ઊભી છે, સ્વામીનાથ લ્યો તેમ વિનંતી કરે છે, ધન સંપત્તિના ઢગલા છે, માનું વાત્સલ્ય છે, કાકનંદીની મહેલમાં રહે છે, છતાં કહે છે કે માં હવે નહીં રહેવાય, પણ કારણ મારી મેં વીર પ્રભુની વાણી સાંભળી છે, મારે મારા નિજ બુદ્ધિ કરવી છે, મારે આત્માનો અનુભવ કરવો છે. સ્વાનુભવ કરવાની તાલાવેલી જેને લાગે છે તે કરશે શું, હજારો ઉપાયો નથી, આ એક ઉપાય સિવાય બીજો કોઈ માર્ગ નથી, હજારો ઉપાય કરશો તો પણ કામમાં નહીં આવે, આ ભારપૂર્વક વાત થઈ રહી છે, આ જ માર્ગે જવું પડશે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ માર્ગ સાથે હજારો માર્ગ ભલે જોડાય, મેઇન રોડ સાથે હજારો પેટા રસ્તાઓ ભલે જોડાય, પણ મુખ્ય માર્ગ તો એક જ છે, હાઈવે એક જ છે. જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેના માટે મુખ્ય માર્ગ એક જ છે. જે મુમુક્ષુને આવી તાલાવેલી લાગે છે તેને જ્ઞાન પ્રાપ્ત કરવા 3 સૂત્રો કયા છે. પહેલું સૂત્ર, સરળ જીવ આત્મા પણ સંભાવી છે. બીજું સૂત્ર, પર પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. ત્રીજું સૂત્ર, નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે, આને અમે જ્ઞાન કહીએ છીએ.
લોકો પૂછે છે કે મેરુ પર્વત ક્યાં આવ્યો, તારે ચડવું છે? નાની ને લોકો આવા સવાલો જરૂર વગર પૂછ્યા કરે છે. તું આત્મા છો તેમ નક્કી કરને. જેને અંદરમાં ઉત્કંઠા થઈ રહી છે તેને જીવંત પુરુષ શોધવો પડશે. ઇજિપ્તમાં કહેવત છે કે આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે તેની પહેલા ગુરુ પણ જન્મે છે. શિષ્ય હોય અને ગુરુ ન હોય તે કદી પણ બનતું નથી. નાની પુરુષ તમને શોધતા શોધતા આવે ત્યારે ઘૂંઘટ ના કાઢશો. જે વખતે તમારો હાથ ઝાલે ત્યારે આત્માથી હાથ છોડાવશો નહીં અને ભળતાના હાથમાં તમારો હાથ આપશો નહીં. ધરતી કોઈ પણ દિવસ સત્પુરુષ વગર હોતી નથી. અંદર તીવ્રતા જાગશે ત્યારે સદગુરુ સામે આવશે. ત્યારે ગુરુને શોધી લેજો, ચૈતન્ય મહાપ્રભુને શોધી લેજો, કબીરને શોધી લેજો, યશો વિજયજી મહારાજે આનંદ ગંજીને શોધી લીધા. જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, આવો અનુભવ જેને થયો, આવી પ્રતીતિ જેને થઈ, નિજમાં નિજ બુદ્ધિ જેને થઈ અને પર પદાર્થમાંથી નિજ બુદ્ધિ હટી, આવી ઘટના જેનામાં ઘટી, જેમણે નિજ આત્માનો નિરંતર અનુભવ થયો અને થઈ રહ્યો છે તેની દાસાનુદાસપણે નમ્રપણે ભક્તિ કરવી, એ જ પરમ શ્રેય છે. આ સ્પષ્ટ અને શંકા વગરની વાત છે. દાસના પણ દાસ થવું આ વાત આપણને પણ ફાવે તેવી નથી. અમને ધનપતિ ઉદ્યોગપતિ કહો, મોટા વકીલ કહો, મોટી સંસ્થાના મોટા ટ્રસ્ટી કહો, પણ દાસ થવાનું કહો છો? જેટલો અહંકાર તીવ્ર તેટલી મોટાઈ મહત્, બતાવવાની વૃત્તિ પણ તીવ્ર, જોર આને કહેવાય. અહમભાવને ઓગાળવા માટે દાસભાવને સ્વીકારવો પડશે. અહમભાવ ઓગળ્યા સિવાય પ્રેમ પ્રગટ થતો નથી, પ્રેમ પ્રગટ થયા વિના સમર્પણ થતું નથી, અને સમર્પણ ભાવ વગર અખંડ આજ્ઞા પાલન થઈ શકતું નથી, અને અખંડ આજ્ઞા પાલન કર્યા સિવાય સંસાર નિરોધ થઈ શકતો નથી. કંઈ સમજાય છે? આ ક્રમે યાત્રા કરવી પડશે.
લોકો મને પૂછ્યા કરે છે આ કાળમાં કોઈ સદગુરુ હશે? પાછો પોતે જ કહે છે કે આ કાળમાં સદગુરુ દુષ્મ, આ દુષ્મ કાળમાં સદગુરુ ક્યાંથી હોય? હું કહું છું કે બીજું બધું ન હોય પણ સદગુરુ હોય જ. આ ધરતી મુમુક્ષ વગર નથી, અને મુમુક્ષને જગાડનાર સદગુરુ ન હોય એવી ઘટના કોઈ દિવસ ઘટે નહીં. મા વગર બાળક ન હોય તેમ સદગુરુ વગર મુમુક્ષ ન હોય. કોણ જીવાડશે મુમુક્ષ? સદગુરુ વગર મુમુક્ષ જીવી નહીં શકશે નહીં. સદગુરુ કારણવશ આવશે. સદગુરુ સદગુરુ કરુણાવશ આવશે. ટાગોરજીએ કહ્યું, આવો કરુણાવર્ષંત, આવો આંખમાં અમી લઈને આવો, હૃદયમાં પ્રેમનું અમૃત અને આંખમાં કરુણા લઈને આવો અને આવશે જ. જ્ઞાનેશ્વર કહેતા હતા, મારે સદગુરુ શોધવાની જરૂર નથી. મારા મોટાભાઈ નિવૃત્તિનાથ જડિયા, સોપાન, જ્ઞાનેશ્વર અને મુક્તાભાઈ, આ બધા ભાઈ બહેન દુનિયામાં આ ત્રણ વ્યક્તિ થઈ, તેમને સદગુરુ મળ્યા. દાસાનું દાસ થઈને અહંભાવ ઓગાળ્યા વગર કામ નહીં થાય. દાસભાવ તે જ પરમ ઉપાય. જ્યાં દાસભાવ છે ત્યાં સેવા છે, સુશ્રુષા અને ભક્તિ છે. ભક્તિ ટોચની વસ્તુ છે. આવી શરૂઆત જીવનમાં જેને થાય છે તે દાસના પણ દાસ, એટલે કે દાસાનું દાસ છે. તેમની ભક્તિ કરવી પરમ શ્રેય છે. આશ્ચર્યની વાત છે કે આવો સિદ્ધાંત સર્વજ્ઞાની પુરુષે જગતને આપ્યો અને એના આત્માનમાં જ્ઞાન પ્રકાશ્યું છે. એવા મુમુક્ષ જીવોને દાસાનું દાસપણે ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. તેની સાથે સાથે તેઓ જાણતા હતા કે આનો દુરુપયોગ થાય તેવો છે. હંમેશા ઉત્તમ અને શ્રેષ્ઠ વસ્તુનો દુરુપયોગ થાય, એની જ કોપી થાય, બીજાની કોપી ન થાય. ઇમિટેશન સોનું મળે પણ ઇમિટેશન લોખંડ ક્યાં છે? કપચી કાકરા મળે પણ કૃત્રિમ કપચી ને કાકરા ક્યાં મળે? ઢગલાબંધ જોઈએ તેટલી મળી જાય.
દાસાનું દાસ જેના અંતરમાં છે એવા મોક્ષની ભક્તિ મળવી ઉત્તમ વાત છે. નકલી માલ તો ઘણો મળે પણ આવો મોક્ષ પ્રાપ્ત થાય તે ઉત્તમ વાત છે. તો આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં જેને વિષમતા આવતી નથી, અહંકાર આવતો નથી, એ જ્ઞાનીને ધન્ય છે. આવી ભક્તિ દાસાનું દાસપણે જેની કરે છે તે ગુરુને એમ નથી થતું કે આવો મારો શિષ્ય છે, મારે કેટલા શિષ્યો છે. શિષ્ય શબ્દ તો સારો પણ મારે કેટલા ચેલા છે. લોકો નોંધ રાખે છે, ક્યાં ગામનો, ક્યારથી થયો, ક્યાંથી થયો, ક્યારથી થયો, આ વર્ષે આવ્યો હતો કે ગેરહાજર હતો. બહુ મૂંઝવણ છે. આ પ્રશ્ન કંઈ જેવો તેવો નથી. કોઈ ગુરુ ચેલાઓનું લિસ્ટ રાખે છે. મોહ ત્યાંથી ઉઠ્યો અને અહીં આવીને બેઠો. મોહ એમ કહે છે કે અમે બેસવા માટે એક ઇંચ પણ જગ્યા આપશો તો હું બેસીશ. એક ઇંચ, એક તણખલું, એક રાતીપાય, એક ફૂટેલી હાંડલી ચાલશે, વધારે નહીં. અમને કોઈ પણ જગ્યા મળે ત્યાં અમે બેસીએ. સંસારી પાસે પણ, અમે સાધુ પાસે પણ બેસીએ છીએ. ભગવા પહેરનાર પાસે પણ જઈને અમે ધોળા વસ્ત્ર પહેરનાર પાસે પણ જઈએ. અમારી હાજરી બધે જ છે. આ મોહનું સામ્રાજ્ય જુઓ. ઉચ્ચ મુમુક્ષુને અને ઉચ્ચ સદગુરુને વિષમતા હોતી નથી, બંને વચ્ચે તાલમેળ છે. આ સર્વાંગ દશા, સંપૂર્ણ દશા, એવી નિરહંકાર દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુ પણે આરાધે કે સાહેબ તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું એમ ગુરુપણે આરાધે, તો પ્રથમ ગુરુપણું છોડી એ શિષ્ય વિશે ગુરુને દાસાનું દાસપણું કરવું ઘટે. કંઈ સમજાયું? સાધકને આ ક્રિયા કરવાની છે અને ગુરુ પણ એમ કહે છે, કહે કે અમે દાસાનું દાસ છીએ.
ગુરુ પણ જાગૃત છે અને સમજે છે કે જીવંત વ્યક્તિની જવાબદારી કેવી લેવી, એના જીવનમાં કંઈ અકલ્યાણ ન થાય તેની કાળજી રાખવી એ સૌથી મોટી જવાબદારી છે. વડાપ્રધાન કરતાં પણ મોટી જવાબદારી છે. એક રાજા અને સેનાપતિ કરતાં પણ મોટી જવાબદારી છે. કોઈનું અહિત ન થાય, કોઈનું અકલ્યાણ ન થાય તેની કાળજી રાખવી તે સૌથી મોટી જવાબદારી છે. જે શરણે આવ્યો છે, જે ચરણે આવ્યો છે, દાસાનું દાસ ભાવે આવ્યો છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે, તેનું હિત ન થાય તેવું બને નહીં, અને જો પોતાનું હિત થતું હોય તો ગુરુ પણ છોડીને તેનું દાસાનું દાસપણું સ્વીકારે, આવી શાસ્ત્રોએ આજ્ઞા કરી છે. કૃપાળુદેવ કહે છે કે આ મોક્ષનો માર્ગ છે, આ નિશ્ચય છે. તીર્થંકરાદિ મહાપુરુષોને ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. જેટલા તીર્થંકરો થયા તેઓએ આ જ ઉપદેશ આપ્યો છે. જેટલા વર્તમાનમાં છે અને જે ભાવિમાં થશે તેઓનો આ જ ઉપદેશ હશે. પરંતુ જે જાણી જોઈને ઈરાદાપૂર્વક રખડવા માંગે છે, શું કહેવું આ લોકોને? બાપ છોકરાને સમજાવે છે કે આપણો આટલો મોટો ધંધો ચાલે છે, હવે તો દુકાને બેસ અને અનુભવ લે. તો છોકરો કહેશે, તમે બેસો, મારે બેસવું નથી, રખડવું જ છે, એના માટે ઉપાય નથી. ફરી ફરી જ્ઞાની પુરુષોએ કહ્યું કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. તમારા ઉપર આધાર છે, તમારી પાસે તો જ્ઞાનીને નિષ્ફળ બનાવવાની કળા છે. કેટલાક તીર્થંકરો થયા, કેટલીક ચોવીસી થઈ, પણ તમે તેને આઉટ કરો એવું બેટિંગ કરો છો. કેટલા જ્ઞાની પુરુષોને આઉટ કર્યા, તીર્થંકર દેવના સમવસણમાં જઈને આવ્યા. અમે ગુરુજીના નિકટ છીએ, તમારે કંઈ કામ હોય તો કહેજો, એમ કહી ગુરુજીને પણ આઉટ કર્યા. તમારું કામ આઉટ કરવાનું છે, ક્યાં સુધી આ ચા કરશો? હવે આ સ્વીકારો કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. આત્માને સમજવો વિકટ નથી, આત્માને સમજવો સહેલો છે. કેમ કે જીવનું તે સહજ સ્વરૂપ છે. આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી. કોઈ બીજાને પૂછો કે અમારે તમારું સ્વરૂપ સમજવું છે તો કોઈ કહેશે અને કોઈ પણ ન પણ કહે. સીબીઆઈની તપાસ આવે તો બધા સાચું ક્યાં બોલે છે, ઇન્કમટેક્સ ઓફિસર આવે તો સાચું કહી દો છો.
બીજાના સ્વરૂપની વાત નથી, પોતે પોતાને ગોપે, છુપાવે અથવા ન જણાવે તેવું નથી. કારણ બહુ મજાનું સૂત્ર છે, પોતે પોતાથી છુપાઈને રહેવાનું સી રીતે બનવા યોગ્ય છે. બીજાથી ગુપ્ત તમે રહી શકો, પણ પોતાથી ગુપ્ત તો ન જ રહી શકો. તમે શરીરથી, કુટુંબથી, પરિવારથી ગુપ્ત રહી શકો, પણ તમે આત્માથી ગુપ્ત કઈ રીતે રહી શકો? મર્મ સમજો, પોતે પોતાનાથી પરમ, પોતે પોતાનાથી ગુપ્ત બીજાથી ગુપ્ત રહી શકાય, પણ પોતે પોતા પોતે પોતાને પોતાથી કેમ ગુપ્ત રાષ્ટ્રી કરશે? પરમ કૃપાળુ દેવ કહે છે કે એ ન બને, પણ બને છે. કેવી રીતે? સ્વપ્ન દશામાં જીવ ન બનવા યોગ્ય પોતાના મૃત્યુ પણ જોવે છે. કોઈને સ્વપ્ને સ્વપ્ન આવે કે હું મરી ગયો અને ભય પામી આંખ ઉઘાડે તો આ રહ્યું, સ્વપ્નમાં મર્યો છે, ખરેખર મળ્યો નથી. સ્વપ્નમાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ જોવે છે, તેમ અજ્ઞાન દશામાં સ્વપ્નમાં આ જીવ પોતાનાને એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું માને છે, અને જે માને છે તે અજ્ઞાનના કારણે માને છે. એ માન્યતા તેનું નામ મિથ્યાત્વ, એ માન્યતા તેનું નામ સંસાર. આ ખોટી માન્યતાનું નામ માયા, તેનું નામ મોહ, અને આ ખોટી માન્યતાનું નામ ગ્રંથિ. પૂછો છો કે એ ગ્રંથિ અને મોહ કોને હોય? તો ખોટી માન્યતા તે જ મોહ, તે જ અજ્ઞાન અને આ નરક ગતિનો હેતુ છે. જન્મ આ અજ્ઞાન અને મોહના કારણે છે, મરણ એના કારણે છે, દેહ એના કારણે.
આ પંચકાળમાં આવો પ્રગટ માર્ગ કહેનાર પુરુષ આ ધરતી પર આવીને આપણા વચ્ચેથી ગયો, તેણે પ્રગટ માર્ગ દર્શાવ્યો. સંસારની નિવૃત્તિના અર્થે સત્પુરુષ અને સત્સંગ આદિ સાધન થયા. આ સાધન જો જીવ પોતાનો પુરુષાર્થને ગોપાવ્યા સિવાય જેટલી પોતાની શક્તિ છે તે પ્રમાણે કરે તો મોક્ષ મળે નહીં તેવું ન બને. એક માણસ ધીમે ધીમે ચાલતો હોય, બીજો પૂછે છે કેમ શું થયું છે, તો કહે પગ ચાલતા નથી. જો બીજો માણસ બૂમ પાડે કે સાવધાન હડકાયું કૂતરો આવ્યું છે, તો શું થાય, દોડે કે નહીં. મતલબ એ છે કે તેની પાસે ઘણી શક્તિ પડી છે પણ વાપરતો નથી. તમે પણ તમારી શક્તિ વાપરતા નથી, મંડી પડતા નથી, શક્તિ બચાવો છો માટે મોક્ષ મળતો નથી. દાંત કચકચાવી હોઠ બીડી પાછળ પડો છો, આંખો મીચીને ધંપલાવો છો, તે માર્ગ જાઓ તો મોક્ષ ન મળે તેવું ન બને. પોતાનો પુરુષાર્થ ગોપાવ્યા વગર પ્રવર્તો તે બધાને સાધનો સિદ્ધ થશે નહીં. તો બધા રમકડા છે તમારા માટે, બાળકો ઢીંગલી સાથે રમે, તમે પુસ્તકો સાથે રમો છો, શું ફરક પડ્યો. રોજ 2 કલાક વાંચન કરો પણ શું ફરક પડ્યો છે, 2 કલાક આ બધા રમકડા, વધારે શું કહેવું. આ કરુણા બોલે છે, આ વ્યથા બોલે છે, આ વેદના બોલે છે, આટલો સંક્ષેપ, આ એક જ લીટી પરિણામ પામે છે. આ એક વાત જીવ સમજે તો સહજ મોક્ષ છે. વેદ એમ કહેતા હોય છે કે રાઈના દાણા જેટલી દવા છે, પણ તો લેજો હો, રાઈના દાણા જેટલી દવામાં બીજી 1000 દવા નાખી છે, રોગ નહીં રહે. મહાપુરુષો કહે વધારે શું કહેવું, જેટલી દવા બીજી 1000 દવા નાખી રોગ નહીં રહે, તો મહાપુરુષ કહે વધારે શું કહેવું. આટલી જ વાત છે, જીવ સમજે છે તો સહજ મોક્ષ છે, પણ પદાર્થમાં નીચ બુદ્ધિ થાય તો સહજ પરિભ્રમણ છે, અને નીચમાં નીચ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે, આટલી જ વાત છે.
જેનામાં આવો જ્ઞાનનો પ્રકાશ થયો છે, એવાના ચરણે માથું મૂકીને દાસાનુદાસપણે ભક્તિ કરે તો નિવૃત્તિ થાય, આટલી જ વાત, વધારે શું કહ્યું. આટલો સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત નિયમ, સર્વ પ્રકારના જાપ, સર્વ પ્રકારની જાત્રા, સર્વ પ્રકારની ભક્તિ અને સર્વ શાસ્ત્રનું જ્ઞાન કરીને છૂટ્યો, અર્થાત તે સાર્થક થયું, તેમાં કોઈ સંશય નથી. કૃષ્ણદાસ અને મુમુક્ષો, આ જ અમારી વિનંતી છે. આત્મા સચેતન્યમય સર્વાભાસય, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. આ રીતથી આજે વાત કરી, આ રીત છે. હવે કોઈને પૂછવા ન જશો કે શું રસ્તો છે, આ સીધો રસ્તો, આ નેશનલ હાઈવે ચાલ્યા જજો, છેક મોક્ષમાં જઈ ઊભા રહેશો. કંઈ વચ્ચે ફંટાવાનું બનશે નહીં, પણ કોઈ બીજે ઠેકાણે ફસાઈ ગયા તો મોક્ષ હાથમાં નહીં આવે. આટલી સરળ વાત જીવનમાં ઉતારજો. 102મી ગાથાનો પ્રારંભવ પછી થાય છે. હું દર વખતે કહું છું કે આ ગાથા ઘણી મહત્વની છે, પરંતુ કઈ ગાથા મહત્વની નથી. આમાં ઊંડું રહસ્ય છે. આ વિશાળ દરિયો છે. જે છે તે કહું છું. આ કર્મતંત્રની ગાથા છે. કર્મતંત્ર જૈન દર્શનની અદ્ભુત ફિલસૂફી છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. તમને નવાઈ લાગશે કે આ મોક્ષ માર્ગ તો કર્મક્ષય કરવાનો પાયો છે. અહીં મુંબઈમાં તો હવે 60-70 અને 100 માળના મકાનો થાય છે, તેનો પાયો કેવો હશે. આ દરિયામાં પુલ થાય છે, બ્રિજ થાય છે, તેનો પાયો કેવો હશે. 102મી ગાથા પાયો છે, તેના ઉપર લાખો શ્લોકો છે. લોક પ્રકાશ વિશેષાવશ્યક 6 કર્મગ્રંથ, ઘુમટ સાર, લબ્ધિસાર, જય ધવલા, મહાધવલા, થોડા નામો બોલ્યો. વિશેષાવશ્યક ભાષામાં 1000 શ્લોકો, પંચસંગ્રહમાં સેંકડો શ્લોકો છે. આ જ્ઞાનીઓએ આપણા માટે શું નથી કર્યું. આપણે એવા નપાવટ છીએ કે તેમણે આટલું બધું કહ્યું છતાં કંઈ લક્ષમાં લેતા નથી. આ અદ્ભુત ગાથા છે. 45 લાખ શ્લોકો છપાયેલા પ્રિન્ટેડ ગ્રંથ રૂપે પ્રગટ થયેલા છે. આ બધા શ્લોકોને પરમ કૃપાળુ દેવ 102મી ગાથામાં ટાળી દીધા છે. અદ્ભુત છે. ગાથાનો સાર આવતીકાલે જોઈશું. ધન્યવાદ.
વિચારણા છે આપણી ગાથા 101 ઉપર. ગઈકાલે જે વિચારણા કરી એમાં મુખ્ય વાત જીવને સમજવા માટેના ત્રણ સૂત્રની વાત કરી કે જીવે આ દ્રઢ નિર્ણય કરવો પડે. પહેલું સૂત્ર કે સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે, બધાની અંદરમાં જે આત્મા છે એ એક સરખા સ્વભાવવાળો છે. પ્રત્યેક આત્માનો જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ઉપયોગ છે. એમ આત્માના જે મૂળ ગુણ છે એના ઉપર કોઈ ફેરફાર નથી, બધા સરખા છે એવો અંદરમાં એક નિર્ધાર થવો જોઈએ. આ એટલા માટે થવો જોઈએ કે કોઈ જીવ પ્રત્યે આપણે રાગદ્વેષ ન કરીએ. જો એમાં આપણે ભેદ કરશું તો રાગદ્વેષ થશે, પણ બધા સમાન જ છે તો રાગદ્વેષ કરવા જેવું નહીં રહે. બધા સમાન, એમાં કાંઈ ફેરફાર નથી, સ્વભાવથી સરખા. પછી આ સારું અને આ નરસું એ નથી બનતું. આપણી પાસે હજારની નોટવાળું લાખ રૂપિયાનું બંડલ આવ્યું, 100 નોટ છે, 100 નોટ છે, પછી એને છૂટી પાડીએ, કઈ સારી ને કઈ નબળી. એટલે કોઈના વધારે પૈસા આવે, 1000ની નોટના કોઈ 1000ની 1 આપે એવી એમાં નોટ ખરી, અને 1 રૂપિયો ઓછો આપે એવી એમાં નોટ ખરી, તો કે ના બધી સરખી, એમાં કેમ ભેદભાવ કાંઈ નથી, બધી સરખી જ. એ રીતે પ્રત્યેક જીવાત્માને ભલે અલગ અલગ દેખાય છે બહારની પર્યાયથી, કોઈ ધનવાન, કોઈ ગરીબ, કોઈ ધર્મી, કોઈ પાપી, આમ અનેક રીતે, પણ એ તો બધા શું છે, એના પૂર્વકર્મનું ફળ છે જે આપણને લક્ષમાં આવે છે, એ ભોગવી રહ્યો છે એ આપણને લક્ષમાં આવે છે. પણ ભોગવનારો અંદર જે છે એમાં ભિન્નતા નથી, એ તો પ્રત્યેકની. એ સુખી હોય તો એનો જેવો આત્મા છે એવો દુઃખીનો આત્મા છે, રાજાનો અંદરમાં જેવો આત્મા છે એવો જ આત્મા ભિખારીમાં છે, ઇન્દ્ર મહારાજાનો આત્મા હોય એવો જ કોઈ સામાન્ય મજૂર કે ખેડૂત કે બધાના આત્માની અંદરમાં કોઈ ફેરફાર નથી. અરે જીવજંતુના આત્મામાં પણ એવો જ આત્મા છે, પછી ક્યાં ભેદ કેમ કરવો. આ અંદરમાં જો દ્રઢતા આવી જાય તો બે કામ થશે. એક કામ તો એ થશે કે બધા આત્મા સમાન છે એવો નિર્ધાર થયો, એટલે રાગદ્વેષ નહીં થાય. અને બીજું કામ એ થશે કે અમુક આપણે પોતાના માની લીધેલા જેને કારણે એના પ્રત્યે મમત્વ ભાવ છે, એ મમત્વ ભાવ નહીં રહે. આ મારો એવો પછી ભેદ રહ્યો નહીં તો મમત્વ ભાવ રહ્યો નહીં. તો અહમત્વ અને મમત્વ એ બે જો ચાલ્યા જાય તો જીવને મોક્ષ માર્ગ સાવ સરળ અને સુગમ થઈ જાય એવી અવસ્થા છે. એટલે આ પહેલું સૂત્ર બહુ અગત્યનું કહ્યું, પ્રત્યેક પ્રત્યે સમભાવ. સમ સ્વભાવી છે એના સ્વભાવમાં ફરક નથી. ફરક છે તો ક્યાં છે, વિભાવમાં છે. બધાના વિભાવ જુદા જુદા હોય. જે સમયે એક આ જીવ ક્રોધ કરતો હોય ત્યારે બીજો લોભ કરતો હોય, ત્રીજો માયાચાર કરતો હોય, સ્વભાવની અંદરમાં એક રાગ કરતો હોય, બીજો દ્વેષ કરતો હોય, એ બધા વિભાવિક અવસ્થા છે. વિભાવમાં ફેર હોય, સ્વભાવમાં ફેર ના આવે, એ એક જ સરખા. એટલે સમ સ્વભાવી શબ્દ વાપરો, પ્રત્યેક જીવ સમ સ્વભાવી છે. બીજા સૂત્રમાં કહ્યું, પર પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ થાય. કેટલામાં એમ કેમ કહ્યું, પરમાં નિજ બુદ્ધિ કરીએ તો પરિભ્રમણ થાય, તો કે એટલા માટે કે પરમાં નિજ બુદ્ધિ કરે છે તો ત્યાં કોઈ પ્રકારે મોહભાવ થાય છે અથવા તો રાગદ્વેષના પરિણામ થાય છે, કસાય ભાવો થાય છે, આ બધું એમાંથી થાય છે. એટલે પરને અંદરમાં નિજ બુદ્ધિ કરવા જેવી નથી. આ મારું છે અથવા હું છું એવી ભ્રાંતિમાં આ જીવ અનાદિથી પરિભ્રમણ કરતો આવ્યો છે, આજે ચાલુ જ છે. પણ એ મૂળ ભૂલ સુધરી જાય એટલે પર તે પર ને સ્વ તે સ્વ, એ મારું નથી તે નથી, ત્રણ કાળમાં નથી, પેલા હતું નહીં આજે નથી ને આવતીકાલે પણ એ થવાનું નથી. એટલે પરમાં, પર પ્રત્યેની જે આપણી આસક્તિ છે, મોહ ભાવ છે, એ તૂટી જાય. તૂટી જાય એટલે આપણને જે એને કહીએ ને કે જેને કહીએ કે વૈરાગ્ય, આ વૈરાગ્ય, વૈરાગ્ય શું? વૈરાગ્યનું સ્વરૂપ આ પરમાથી નિજ બુદ્ધિ છૂટી જવી, એનું નામ વૈરાગ્ય. કપડાં બદલાવ્યા હોય વૈરાગ્ય નથી, ઘર કુટુંબ પરિગ્રહ બધું છોડ્યું વૈરાગ નથી. એ તો હજી શરૂઆત કરી વૈરાગ્યનો અભ્યાસ કરવાની, પણ એને પ્રાપ્ત તો એ કરવાનું છે કે પ્રત્યેક પર પદાર્થ માટે એને એ પર છે, મારું નથી, મારા કલ્યાણનું કારણ નથી, મારા હિતનું કારણ નથી, એવું અંદરમાં દ્રઢતા થાય એટલે પર પ્રત્યેની એ બુદ્ધિ જાય. અને પછી ત્રીજા સૂત્રમાં કહે છે નિજ વિશે નિજ બુદ્ધિ, પોતે પોતાને જાણે, જોવે, અનુભવે, એમાં જ રહેવાનો પ્રયત્ન કરે અને એમાં ઠરીને ઠામ થાય, આ કરવાનું છે. એટલે કે જે નિજ વિશે નિજ બુદ્ધિ થાય તો પોતે પોતા પ્રત્યે રાગ કરે. આજે મારે મારા પ્રત્યે રાગ કરવો હોય કેમ થાય? આત્મા આત્મા પ્રત્યે રાગ કેવી રીતે કરે? આત્મા આત્મા પ્રત્યે દ્વેષ કેવી રીતે કરી શકે? પોતાના સ્વરૂપમાં જેમ છે તેમ, બસ એની બીજું કંઈ છે બધું વિસ્મરણ, માત્ર પોતાના સ્વરૂપની અંદરમાં સ્વભાવમાં સ્થિર થાય ત્યારે પછી બધું ભૂલાઈ જાય છે, કંઈ યાદ આવતું નથી. અને કંઈ યાદ નથી આવતું એટલે કોઈ અંદરના વિભાવ ભાવ થતા નથી, એ નિરંતર સ્વભાવમાં રહી ગયો, સ્વભાવમાં ટકી ગયો, એને વિભાવ ભાવ છે ને. તો પરિભ્રમણનું કારણ તો જીવનો વિભાવ ભાવ છે. જો એક વખત વિભાવ ભાવ ગયો અને સ્વભાવમાં સ્થિર થયો અને એ નિરંતરની જો અવસ્થા બની ગઈ તો આ મોક્ષ. મોક્ષ બીજું કંઈ કા બીજી કોઈ વસ્તુ નથી. મોક્ષ આ નિજ શુદ્ધતા, પોતાની શુદ્ધતા જેમ છે તેમ. આ ત્રણ સૂત્રો આપણે ગઈકાલે એ વિચાર્યા હતા અને ત્યારે મારા સાહેબે એનું સમાપન કરતા ત્યારે કહ્યું હતું કે ત્રણ સૂત્રો પહેલાં કયા છે તે સિદ્ધાંત, અને હવે જે વર્ણન અને પ્રક્રિયા આવે છે તે સાધના. હવે આ સિદ્ધાંતને આપણે સમજી લીધા, હવે સિદ્ધાંત અનુસાર આપણે પ્રવર્તન કરવું છે તો શું શું એમાં આવશ્યકતા છે એને જાણવા પડે. એ જાણી લઈએ તો એ અનુસાર પ્રવર્તન થાય, અને પ્રવર્તન થાય તો એનું ફળ મળે. એ અનુસાર પ્રવર્તન થાય, જેવું પ્રવર્તન કરશું એવું ફળ મળશે. તો એટલા માટે કહે છે કે હવે આ બધા એના વર્ણન અને પ્રક્રિયા આવે છે એ બધી સાધના છે. સાધના એટલે આંખ વીંચીને બેસવું, પદ્માસન વાળીને બેસવું, અરણ્યમાં જઈને ગુફામાં જઈને ઘૂસી જવું, આ સાધના નથી. સાધના તો અંદર કરવાની છે, તો બધી બહાર થાય છે, અંદરમાં કરવાની છે. પોતાના ભાવને નિર્મળ કરવા એ સાધના છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવું એ સાધના છે. ઘણી વખત ઘણા લોકોને આવવા પછી ભ્રમ થઈ જાય, એ ફંટાઈ જાય છે, એનો ભાવ શુદ્ધ હોય પણ ફંટાઈ જાય છે અજ્ઞાનને કારણે. અમે આટલું તો કે આ આ સાધક મહાત્મા બહુ મોટા છે, તો કે મોટાઈ શું હોય ને, તો પછી એનું વર્ણન બતાવે કે એમણે છેલ્લા 5 વર્ષથી આ મૌન છે. શું છે? 5 વર્ષથી મૌન છે. બહુ મોટા મહાત્મા છે. મૌન છે એટલે મહાત્મા થઈ ગયા? અને મૌન તો જીવનો સ્વાભાવિક ગુણ છે, જીવ મૌન જ છે. આ બોલે છે એ તો વિભાવમાં જાય છે માટે બોલે, સ્વભાવથી નહીં બોલી શકે. જેવો એ જીવ સ્વભાવમાં ગયો એટલે મૌન થઈ જાય. મૌન શબ્દ ઉપરથી તો મુનિ શબ્દ આવ્યો. મુનિ એટલે શું? મૌની છે તે મુનિ છે જેનો આત્માની અંદરમાં ઉપયોગ રમણતા સતત ચાલુ હોય એ શું બોલે, કોની સાથે બોલે? બીજે જ્યાં લક્ષ્ય જ નથી જતો તો બોલે કેવી રીતે? તો એ મૌન એ કોઈ સાધના નથી. એ મૌનથી કરીને મોટા મહાત્મા થઈ ગયા માનવાનું કારણ નથી. આ તો બધી જીવની અંદરમાં ઊભી થયેલી ભ્રાંતિ છે. આત્મા પોતાના સહજ સ્વરૂપમાં જે રીતે મૌન છે એ તો એનો સ્વગુણ છે, સ્વભાવ છે. એમાં રહેવું એ તો એનું કર્તવ્ય છે. એમાં નવું શું કર્યું? કર્તવ્ય છે, આ થવું જોઈએ. તો એ વાત એવી રીતે આપણે જે ભ્રાંતિમાં ફસાઈ જતા હોય એ ન થાય એટલે જોવાનું છે. પછી આપણે જ્યાં શરૂઆત જ કરી એમાં પહેલા પારામાં 3 લાઇનમાં શું કહે છે? જેના અંતરમાં આ વિચારવું આવશ્યક અને અનિવાર્ય લાગ્યું છે. બે શબ્દ વાપરાવો, એક તો આવશ્યક એટલે જરૂરી અને બીજું અનિવાર્ય, એના વિના ચાલશે જ નહીં. એવો ભાવ જેના અંતરમાં જાગ્યો છે, તરફડી રહ્યો છે, તલસાટ થઈ રહ્યો છે, રાત દિવસ મંથન થઈ રહ્યું છે, તે મુમુક્ષુને તે મુમુક્ષુ છે. આ મુમુક્ષુનું લક્ષણ મહારાજ સાહેબે એક વિશેષ આપ્યું, રાત દિવસ તુંહી તુંહીનો પોકાર, એ સિવાય કંઈ હોય જ નહીં. આત્માની અંદરમાં જ ઉપયોગ, તો એને કહે છે મુમુક્ષુ. અને પછી મીરાબાઈનો દ્રષ્ટાંત આપીને એની એક પંક્તિ ટાંકીને કહ્યું એ મંથન આવું જેની અસા હોય એની દશા કેવી હોય, તો કાનડા ન ભાવે, નિદ્રા ન આવે, લોકડા કહે મીરા થઈ ગઈ ઘેલી. જગતને આ ઘેલી દેખાય, આવો સાધક જગતને ઘેલો દેખાય, ગાંડો દેખાય, પાગલ દેખાય, એના ઉપર લોકો હાંસી કરે, મજાક ઉડાવે, કારણ કે લોકોની દ્રષ્ટિમાં એ ક્યાં આવે છે. પણ એ અંદરથી એની જો અવસ્થા આવી હોય કે આ મારે કરવું છે, આજ કે કરવાનું છે, તો પછી જગતની પરવા નહીં કરે, એ જગતની સામે જોતો જ નથી, એ તો પોતાનામાં મસ્ત છે. બહારમાં કંઈ થઈ રહ્યું છે ત્યાં એનો ઉપયોગ જાય તો ખબર પડે ને, ઉપયોગ જ ત્યાં નથી જતો. એ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. મીરા કહે છે હું પરમાત્મા વગર જીવી નહીં શકું, અને મુમુક્ષુ એમ કહે કે હું આત્મા વગર જીવી નહીં શકું. આ મુમુક્ષુ, આત્મા વગર મારા સ્વરૂપ વિના હું સ્વરૂપની બહાર જીવી શકું એમ નથી, તો આવી તાલાવેલી અને વેદના તેના અંતરમાં જાગી છે. ઠંડે કલેજે વાત કરશો તો મેળ નહીં પડે, અંદર આગ લાગવી જોઈએ, ક્યાંય છેન ન પડે. છો મારા સાહેબ ક્યારેક શબ્દમાં બહાર મૂકે છે ત્યારે જરા કડક શબ્દ પણ વાપરે, અંદરમાં આગ લાગવી જોઈએ, તાલાવેલી, એના વિના ચેન પડે નહીં. આપણને કોઈ બહુ અતિશય ઘરમાં પ્રિય હોય, એકનો એક દીકરો હોય, અતિશય પ્રિય હોય, મમત્વ એના પ્રત્યે, છોકરો ડાયોડ અમરો કહ્યાગરો હોય, અને એ છોકરો આ સાંજે એની નિશાળેથી આવતો હોય તો કે ભાઈ 6 વાગે આવે છે, અરે 6:10 થઈ ગઈ, કેટલી હજી 10 મિનિટ જ ગયો, 10 મિનિટમાં માને કેવું થાય, મારો છોકરો હજી ના આવ્યો, 6:05 થઈ, 6:10 થઈ, ક્યાં રોકાણો છે. કેમ આ તાલાવેલી, આવી તાલાવેલી અંદરમાં થાય, મારે મારા આત્માની અંદરમાં મારી નિમગ્નતા એવી, આના વિના ચાલે, એના વિના ચેન ન પડે. એ 5 મિનિટમાં 50 વાર ઘડિયાળ જોવે, 5 મિનિટમાં 50 વાર, એક એક મિનિટ એને આખા દિવસ જેવી લાગે, આવી ચાલાવેલી, એ મુમુક્ષુનું લક્ષણ બતાવે છે. આને કહે છે મુમુક્ષુ. મુમુક્ષુ એમ કહે છે હું આત્મા વગર જીવી નહીં શકું, આવી તાલાવેલી અને વેદના તેના અંતરમાં જાગી છે. આ મુમુક્ષુ. પછી આપણે જે સૂત્રો તો હમણાં જોઈ લીધા, વિચારી લીધા, એના પછીનો પારા 71 પાના ઉપર લોકો પૂછે છે મેરુ પર્વત ક્યાં આવ્યો, તારે ચડવું છે. નાની લોકો આવા સવાલો જરૂર વગર પૂછ્યા કરે છે. અરે તું આત્મા છો એમ નક્કી કરને, આવા સવાલો પૂછવા કરતા કે હું આત્મા છું એમ તમે કહો છો, તો પૂછવું હોય તો આવું પૂછવું જોઈએ કે તમે કહો છો હું આત્મા છું, વાત મને એમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, હું સ્વીકારું છું. મેં તો આત્મા જાણ્યો નથી, મારા સદગુરુદેવે જાણ્યો છે, જાણ્યો, જોયો, અનુભવ્યો, એ હું આત્મા છું, માનું છું, પણ હજી મને પ્રતીતિ નથી આવતી, મને કંઈક પ્રતીતિ થાય એવું કંઈક બતાવો. આવો સવાલ કરાય જ્ઞાનીને, મને હજી પ્રતીતિમાં નથી આવતું, શ્રદ્ધાથી સ્વીકારું છું કે તમે કહો છો તો હું આત્મા જ છું, મારે બીજું કંઈક એમાં શંકા નથી, પણ મને પોતાને જાત અનુભવ થાય એવી કોઈક પ્રતીતિ થાય. આવો પણ ખોટા પ્રશ્નો લઈને જાય, મેરું ક્યાં આવ્યો ને, કેટલો ઊંચો ને, કેટલા જોજન શિષ્યલા, કેટલા જોજનની છે ને, એમાં આટલા બધા શિર સમાય કે નહીં, અહીંયા પછી વસ્તી ગણતરીમાં કોઈ વસ્તી ગણતરીના આંકડા બહાર પડે કે નહીં, આવા પ્રશ્નો કેટલા સિદ્ધ થયા આવે, આ બધા આ નિરર્થક પ્રશ્નો, કે જ્ઞાનીની કસોટી કરવા જતા હોય છે. મુશ્કેલી એને ખરેખર જિજ્ઞાસુ નથી, એને તો જ્ઞાનીની કસોટી કરવી છે. મને આ ખબર છે, હવે આ જ્ઞાનીને આ ખબર છે કે નહીં, હું જાણું તો ખરો, બોલો હવે આ જીવનો મેળ ક્યાંય પડે નહીં, એમાં ને એમાં મૈથોરી. આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે, જો એક ઇજિપ્તની કહેવત કરીને કહે છે, આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે એની પહેલા ગુરુ પણ જન્મે છે. એટલે ચિંતા કરવા જેવી નથી કે આ કાળની અંદરમાં દુષ્મ કાળ છે, કળિયુગ છે, આમાં સાચા ગુરુ અમારે ક્યાં ગોતવા. ઘણાના પ્રશ્ન છે અને સાચો છે પ્રશ્ન, ખોટો નથી, કારણ કે આ કાળની અંદરમાં એવા સત્પુરુષ, સાચા સંત પુરુષ ગોતવા અઘરા છે, કઠિન છે. પણ ખરેખર જો જીવ સમજે તો અહીંયા એ કહેવું છે, તારે ગુરુ ગોતવાની જરૂર નથી, તું સાચો શિષ્ય બનને, ગુરુ તને શોધતો આવશે. સાચો શિષ્ય બન પહેલાં, શિષ્યના ગુણ છે તારામાં, તારે સીધું ગુણ જ બનવું છે. હે, દીકરી જન્મીને સાસુ થાય કે પહેલા વહુ થાય? પહેલાં દીકરી જન્મે એ પહેલાં સાસુ થાય કે વહુ થાય? પહેલેથી જ કહે કે મારે સાસુ થવું છે, બને કોઈ દી? એ માને તો જીવને તો પહેલેથી જ, હા, સીધી ઉલટી વાત જ કરવી છે. અરે પહેલાં તું શિષ્ય થા, પછી ગુરુની વાત કર, ને ગુરુને પછી ગોતવા નીકળ, તને ગુરુ સામેથી મળી જાય. ભાઈ તું ચિંતા કરમાં, ગુરુને તો સાચા શિષ્યની ગરજ છે. શબ્દ ગુરુ કૃપાળદેવ આપ્યો, એને સાચા શિષ્યની ગરજ છે, અમને તમારી ગરજ છે, એમ કે છે. આવા સૌભાગભાઈને લખ્યું છે ને કે અમને અમારા વચનને કોણ દાદ આપશે, તો શું કહેવું છે અહીંયા કે અમારા વચને દાદ આપે એવો કોઈ પાત્ર, સુપાત્ર એવો શિષ્ય ક્યાં ગોતવું અમારે? એને શિષ્ય જોઈએ છે. તો વાત તો એવી છે કે ગુરુને શિષ્યની શોધ ચાલુ છે, શિષ્યએ ગુરુની શોધ કરવાની કોઈ જરૂર નથી, એનામાં પાત્ર તો આવે તો ગમે ત્યાંથી મળી જાય. હા, આવી વસ્તુ છે. શિષ્ય હોય અને ગુરુ ન હોય એ કદી પણ બનતું નથી. જ્ઞાની પુરુષ તમને શોધતા શોધતા આવે ત્યારે પછી તમે ઘોંઘટ ન કાઢશો. હા, એ તમને શોધો આવે ત્યારે. જે વખતે તમારો હાથ ઝાલે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહીં, અને ભળતામાં એટલે કહેવાતા કહેવાતા ગુરુઓ એવા ભળતામાં તમારો હાથ આપશો નહીં. ધરતી કોઈ દિવસ સત્પુરુષ વગરની હોતી નથી. અંદર તીવ્રતા જાગશે ત્યારે સદગુરુ સામે આવશે, ત્યારે ગુરુને શોધી લેજો. ચૈતન્ય મહાપ્રભુને શોધી લેજો, કબીરને શોધી લેજો, યશો વિજયજી મહારાજે આનંદગીને શોધી લીધા, આનંદગંજીને. આ બધા દૃષ્ટાંતોથી એ સમજવાનું છે કે ગુરુ શિષ્યનો સંયોગ જે છે એ આપણી ઈચ્છા ઉપર આધીન નથી. આપણે ઈચ્છીએ એટલે આપણને ગુરુ મળી જાય એવું નહીં બને, અને ગુરુ પણ ઈચ્છે ત્યારે ગુરુને શિષ્ય મળી જાય એવું પણ નથી બનતું. એની અંદરમાં બીજા ઘણા પરિબળો કામ કરે છે. એ પરિબળોની અંદરમાં એક પરિબળ બહુ અગત્યનું છે, અને એ છે પરસ્પરના ઋણાનુબંધ, કે જે અનાદિથી ચાલ્યા આવે છે. એ જીવના પૂર્વની અંદરમાં એવા ઋણાનુબંધો હોય છે કે એકબીજાનો ભેટો થઈ જાય. પછી એ વખતે જીવ જાગૃત ન હોય અને એ છૂટી જાય જુદી વાત છે, પણ એકવાર ભેટો થાય ખરો, આ ઋણાનુબંધ છે. એ પણ બહુ અગત્યનું કામ કરે છે. બીજું, જીવની અંદરમાં પૂર્વ કર્મનો જે અંતરાય કર્મ જેને કહેવામાં આવે છે, એ અંતરાય કર્મ એ વખતે હળવું હોય, અંતરાય કર્મો તીવ્રતા એનો હળવું હોય તો પણ આ યોગ થવામાં અનુકૂળતા રહે. તીવ્ર હોય અંતરાય કર્મ વેદાતું હોય તો સન્મુખ હોવા છતાં કામ ના આવે, એની નિશ્રામાં હોય તો પણ એને આ મારા આ સદગુરુ છે, આ જ્ઞાની છે એવો ભાવ જ અંદર ના આવે. ભગવાન મહાવીર અને ગોશાળાની વાત વિચારી લેવી, ખ્યાલ આવી જશે. પ્રત્યક્ષ હોવા છતાં આ મારા ગુરુ છે ને આ કહે છે એ સાચું છે એવું મનની અંદરમાં ન આવ્યું, વિકલ્પ થયો, આખી વાત બાજી ફરી ગઈ. પ્રત્યક્ષ તીર્થંકર જેના સાનિધ્યમાં છે ત્યાં ગુરુ શું એને કામ કરે? તો આ બધી વસ્તુઓ વિચારવાની છે. અંતરાયનો જોગ હોય તો કોઈ હિસાબે એનો મેળ ન પડે, એટલે અંતરાય તૂટે. અને જેમ જેમ જીવ ને અંદરમાં તાલાવેલી, એ શબ્દ વાપરો ને, એવી જેમ જેમ ઝંખના વધે, તાલાવેલી વધે ને, એમ એ અંતરાય કર્મને પણ મોડું પાડતું જાય, એને પણ શિથિલ બનાવતું જાય, કારણ કે એટલો એની અંદરમાં દ્રઢતા આવી ગઈ છે, એ પણ પાછું કામ કરે છે. એટલે આમાં ઘણા બધા કર્મ સિદ્ધાંતોની અંદરમાં સૂક્ષ્મ વાતો છે, એ બધી પણ સમજવી પડે તો કામ સરળ થઈ જાય. પણ જે અંદરમાં ભાવ છે એ તો એક જ હોવો જોઈએ, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મુક્ત થવું છે. કોઈ કે આ ભાવમાં મોક્ષ ન હોય તો કે કાંઈ વાંધો નહીં, મને ભવની ચિંતા નથી, હું વિચારું, હું તો એટલું સમજો મારે મોક્ષ જોઈએ છે, મારે તો આ ભાવમાં જોઈએ છે, માગવું તો ઓછું શું માગવું, માગવું તો ઓછું શું માગવું, હા આ જ ભાવમાં જોઈ છે, પછી એ મળશે કે નહીં મળે એની ચિંતા મારે નથી કરવાની, મારે જોઈએ છે. કૃપાળદેવ એ ખુમારી આપણને બતાવી છે, એમણે આ બધું વાંચ્યા શાસ્ત્રો પછી એમણે આ ભાવમાં મોક્ષ નથી એમ કોઈ કહીને કોઈને પુરુષાર્થહીન ન કરવો, શું કહે, કોઈ જીવને પુરુષાર્થહીન ન કરવો, આ આ કાળમાં મોક્ષ ન હોય ને આ ક્ષેત્રમાં ન હોય એને મોક્ષનો પ્રયત્ન કરવા દો, હોય ન હોય એના પ્રારંભની વાત છે, થઈ રહેશે, એની ચિંતા ન કરવી. મહાપુરુષોની દ્રષ્ટિને વિચારવી. પછી કહે છે, જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, આવો અનુભવ જેને થયો, આવી પ્રતીતિ જેને થઈ, નિજમાં નિજબુદ્ધિ જેને થઈ અને પરપદાર્થમાંથી નિજબુદ્ધિ જેની હટી, આવી ઘટના જેનામાં ઘટી, જેમણે નિજ આત્માનો નિરંતર અનુભવ થયો અને થઈ રહ્યો છે, તેની દાસાનું દાસપણે નમ્રપણે ભક્તિ કરવી, આપણે માટે રાહ ઉપાય. આપણે સીધે સીધું કંઈ પ્રાપ્ત નહીં થાય તો પહેલાં એનો આખી જે ક્રમ છે એને અનુસરવો પડે. તો આ ક્રમ બતાવે છે કે આવા જે પુરુષ જે આ જે અહીંયા અવસ્થા બતાવી છે, એ પરમાથી નિજબુદ્ધિ હટાવી લીધી, પોતાનામાં બુદ્ધિ પોતાનામાં પોતાનો ઉપયોગને જોડી દીધો, એવા જે પુરુષ છે એના દાસ અથવા દાસના દાસ થઈને પણ રહો, આપણે માટે આ ઉપાય છે. એનાથી એના પ્રત્યેની ભક્તિથી આપણા જે ભાવો જે છે એ શુદ્ધ થશે, નિર્મળ થશે, એ ભક્તિ કરવાથી, એની આજ્ઞામાં રહેવાથી. ભક્તિ કરવી એટલે એની આજ્ઞામાં રહેવું, માત્ર એના કીર્તન કરવા એ ભક્તિ નથી, એની આજ્ઞામાં રહેવું, એક એક આજ્ઞાને સમજવી અને એ આજ્ઞાનું અક્ષરશઃ નિર્મળ બુદ્ધિથી પાલન થાય, ઉત્સુકતાથી થાય, એ કરવાનું છે. પણ વેઠરૂપે કરવાથી એમાંય પણ કામ નહીં થાય. તમે કીધું એટલે મેં કરી નાખ્યું, ના એમ નહીં, તમે કીધું એ મારે માટે શિરોમંદ્ય છે, મારું કલ્યાણ એમાં છે, એ સમજીને હું કરી રહ્યો છું, તમે કીધું હું કરું છું, એમાં પરિણામ ના આવે. આ ભાવ સાથે કરવાનું છે. તો એવા ભક્તિની દાસાનું દાસપણે નમ્રપણે ભક્તિ કરવી એ જ પરમ શ્રેય છે. આ સ્પષ્ટ અને શંકા વગરની વાત છે. દાસના પણ દાસ થવું. પછીના પારામાં કહે છે, હું કહું છું કે બીજું બધું ન હોય પણ સદગુરુ હોય જ, આ ધરતી મુમુક્ષુ વગર નથી અને મુમુક્ષુને જીવાડનાર સદગુરુ ન હોય એવી ઘટના કોઈ દિવસ ઘટે નહીં. મા વગર બાળક ન હોય તેમ સદગુરુ વગર મુમુક્ષુ ન હોય. સરસ વાત કરી. બાળક છે તો મા અવશ્ય હોય જ, હા, નહીં તો બાળક કેવી રીતે, કોનું બાળક એમ તો પૂછે ને, એ કોઈ મા હોય તો જ બાળક હોય, એમ ગુરુ હોય જ, ગુરુની ક્યારેય ન હોય એવું બનતું નથી. પણ જે આપણે વિચાર્યું ને હમણાં એમ પરસ્પરના ઋણાનો બંધ, અંતરાય કર્મનો જોગ બહુ શિથિલ, આવી કેટલી બધી બાબતો ભેગી થતી હોય, આની અંદરમાં ઉત્સુકતા હોય, પ્રાપ્ત કરવાની જી તાલાવેલી લાગી હોય, આવો બધો મેળ બધો બેસે ને, એ મેળ વિશેષ કહે, મેળ વિશેષ થાય તો એ બે વસ્તુ તરત લક્ષમાં આવે કે ગુરુ અને શિષ્યનો મેળાપ થઈ જાય. ત્યાં સુધી ગુરુ અને શિષ્યનો કાં તો મેળાપ ન થાય ને, મેળાપ થાય તો ઓળખાણ ન થાય, ઓળખાણ આવે તો પાછું શ્રદ્ધામાં ના આવે એટલે એને આ અનુસરે નહીં, આમ પાછી નવી એક વસ્તુ ઊભી થતી હોય. એટલે નથી એમ કહેવાનું કારણ નથી, જોગ બનતો નથી એક વાત અલગ છે. મા વગર બાળક ન હોય તેમ સદગુરુ વગર મુમુક્ષુ ન હોય, કોણ જીવાડશે મુમુક્ષુને. પછી 72ના પાનામાં ઉપરથી કહે છે, દાસાનું દાસ થઈને અહમભાવ ઉગાડ્યા વગર કામ નહીં થાય. જો આ દાસાને દાસ શું કામ થવું, કે છે આપણા અહમભાવને ઉગાડવાનો છે, એને સારું લગાડવા નથી કરવાનું. અમે તમારા દાસ છીએ ને, તમારા ભક્ત છીએ ને, પ્રભુ તમે કયો હોય ને, તમારી આજ્ઞા છે ને, એને સારું લગાડવા માટે નથી કરવાનું. પણ પોતાના અહંકારને ઓગાળવા માટે કરવાનું છે. હું કંઈ જાણતો નથી, મને હજી કંઈ ખબર પડતી નથી, માત્ર આપની આજ્ઞાએ ચાલી અને મારે તમારા જેવી અવસ્થા પ્રાપ્ત કરવી છે, બસ આત્માનું કલ્યાણ કરવું છે. આવા ભાવ થશે, દાસાનુદાસીને અહંભાવ ઓગાળ્યા વગર કામ નહીં થાય. દાસભાવ તે જ પરમ ઉપાય, દાસભાવ એ પરમ ઉપાય. જ્યાં દાસભાવ છે ત્યાં સેવા છે, શુશ્રૂષા અને ભક્તિ છે. ભક્તિ ટોચની વસ્તુ છે અને આવી શરૂઆત જીવનમાં જેને થાય તે દાસના પણ દાસ એટલે દાસાનો દાસ છે, તેમની ભક્તિ કરવી પરમ શ્રેય છે. વારંવાર આ વાતની ઘૂંટી ઘૂંટીને બે બે સંતન પાંચ પાંચ વાર આપણને કહેવામાં આવે કે આમાં અને એમાં જે ઉપર કહીને બહુ અગત્યની વાત છે, અહંભાવ ઓગાળવાનો હેતુ છે. આપણા અંદરમાં અહંભાવ, હું જાણું છું, હું મોટો છું, મને આ આવડે છે, મને આની ખબર છે, મેં આટલા વ્રત કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલી સાધના કરીને, એ જ્યાં સુધી હું આવે છે ને ત્યાં સુધી આ જીવથી કામ નથી થતું. એ હુંને ઓગાળવો છે, અહંકારને ઓગાળવાનો છે. એટલા માટે કોઈના દાસ થઈને એની ભક્તિ કરવી. આવો સિદ્ધાંત સર્વજ્ઞાની પુરુષે જગતને આપ્યો છે. આ મહારાજ સાહેબ કહે છે, અમે નથી કહેતા, સર્વજ્ઞાની પુરુષે આવો સિદ્ધાંત જગતને આપ્યો છે. અને જેના આત્મામાં જ્ઞાન પ્રકાશ્યું છે એવા મુમુક્ષુ જીવોને દાસાનું દાસપણે ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. માત્ર બોધ આપ્યો છે એમ નહીં, આજ્ઞા આપી છે. હવે એની આજ્ઞા પાળવી કે એનું ઉલ્લંઘન કરવું એ જીવના ઉપર છે. આજ્ઞા પાડશે તો મોક્ષનો માર્ગ ટૂંકો થશે, ઉલ્લંઘન કરશે તો સંસારનો માર્ગ લાંબો થશે, પરિભ્રમણ વધશે. જીવે જે કરવું એ પોતે નક્કી કરવાનું છે. મુમુક્ષુ જીવોને દાસાનુદાસપણે ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. તેની સાથે સાથે તેઓ જાણતા હતા કે આનો દુરુપયોગ થાય છે. હંમેશા ઉત્તમ અને શ્રેષ્ઠ વસ્તુનો દુરુપયોગ થાય, એની જ કોપી થાય, બીજાની કોપી ન થાય. ઇમિટેશન સોનું મળે પણ ઇમિટેશન લોખંડ ન હોય, કપચી કાંકરા ઇમિટેશન કૃત્રિમ ન હોય. એક સદગુરુ એનો મહિમા, એના શિષ્યોનો ભક્તિભાવ એ જોઈ અને બીજા જીવને એમ થાય કે આવો સદગુરુ હું બની જાઉં તો મારું કામ થઈ જાય. હા, એટલે એ સદગુરુના અંદરમાં જે ભાવ છે એની તને ખબર નથી, પણ બાહ્ય જે એના આચાર વિચાર જે કંઈ ચાલતા હોય ને એવું મંડે કરવા કે આ તો સવારે પાંચે ઉઠે છે તો કે હું સાડા ચારે ઉઠીશ, પછી કરીને એક કલાક ધ્યાનમાં બેસે હું બે કલાક બેસીશ, આવું બધું કરે એથી કરીને સદગુરુ ન બની જાય. સમજે? એટલે કે એની નકલ કરે, નકલ કરે એટલે અસલ ન થવાય, એ નકલ નકલ જ કહેવાય. પછીના પારામાં કહે છે, દાસાનો દાસ ભાવ જેના અંતરમાં છે એવા મુમુક્ષુની ભક્તિ મળવી ઉત્તમ વાત છે. જેના અંતરમાં આવો દાસાનો દાસ ભાવ છે ને એવા મુમુક્ષુની ભક્તિ પણ ઉત્તમ વાત છે, એની મળવી પણ. આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં તેને વિષમતા આવતી નથી, અહંકાર આવતો નથી, એ જ્ઞાનીને ધન્ય છે. આવી ભક્તિ દાસાનો દાસ પણ જેની કરે છે તે ગુરુને એમ નથી થતું કે આવો મારો શિષ્ય છે, મારે કેટલા શિષ્યો છે. જો અહીંયા હવે ગુરુ ઉપર વાત આવી, અત્યારથી વાત શિષ્યની કરી, હવે ગુરુની. એ ગુરુને કદાચ એને માનનારો કોઈ શિષ્ય સમુદાય હોય તો એનો લક્ષ્ય ગુરુનો ત્યાં નથી, કેટલા થયા એને માથા નથી ગણવા કે મારે 25 શિષ્યો છે કે 50 છે, હવે 100 પૂરા કરવા છે, એક વખત સેન્ચુરી કરી લો પછી જુઓ મારી મજા. હા, એવો ભાવ નથી, તો એ સદગુરુનું લક્ષણ જ નથી. એને તો પાત્ર જીવ છે કે નહીં, એક હોય તો બસ છે, પણ કેવો જોઈએ પાત્ર, કે એનાથી સવાયો થાય અને એના પહેલાં મોક્ષે પહોંચે. ગુરુની આવી તમન્ના હોય છે, ગુરુમાં આ સદગુરુનું લક્ષણ છે, મારા પહેલાં એ મોક્ષે જાય, હું પછી જઈશ, મને ઉપાધિ નથી, ચિંતા નથી, મારા શિષ્યને પહેલાં મોકલવો છે. હા, એ વાત છે, એવું જોઈએ. આ મારો શિષ્ય છે, આ મારો ભક્ત છે, કીધું ને આપણે 6 પદના પત્રમાં, આ મારો શિષ્ય છે, ભક્તિનો કરનારો છે, માટે શ્રેષ્ઠ. આવો ભાવ ગુરુમાં હોય તો એ ગુરુ પણ જ નથી, એને ગુરુ કેમ કહેવાય, એને કેમ કહેવાય ગુરુ? એ ગુરુપણું જ નથી. ગુરુની અંદરમાં જે અપેક્ષિત ગુણો છે એ બરાબર એક એક વર્તનમાં જોવા મળે, તાદસ હોય, એ અંદરમાં આખો એનો રંગ બદલાઈ ગયો હોય, જગત આખું સોનાનું થાય તો અમને તૃણવત આવા ગુરુના ભાવ હોય. એના પછીના પારામાં કહે છે, ઉચ્ચ મુમુક્ષુને અને ઉચ્ચ સદગુરુને વિષમતા હોતી નથી. આ ગુણ એક એક બતાવે છે. ઉચ્ચ મુમુક્ષુ ઊંચી કક્ષાનો અને ઉચ્ચ સદગુરુને વિષમતા હોતી નથી. સંપણું છે, વિષમતા નથી, ક્ષમતા ભાવ છે, સંપણું છે, બંને વચ્ચે તાલમેલ છે. આ સર્વાંગ દશા, સંપૂર્ણ દશા, એવી નિરહંકાર દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુ પણ આરાધે કે સાહેબ તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું એમ ગુરુ પણ આરાધે, તો પ્રથમ ગુરુ પણ હું છોડી એ શિષ્ય વિશે ગુરુને દાસાનો દાસ પણ હું કરવું ઘટે. કઈ સમજાયું? મારા સાહેબ પૂછે છે, કઈ સમજાયું? કોઈને આપણા આપણા આપણાથી કોઈ પ્રભાવિત થયા, પ્રભાવિત થઈને આપણને કે હો તમે મારા ગુરુ, તમે કયો એ બરાબર છે, ત્યારે પોતે અંદર વિચાર કરવાનો છે કે હું ગુરુપણાને યોગ્ય છું. એ તો મને ગુરુ માને છે પણ હું ગુરુપણાને યોગ્ય છું? આ ગુરુપણાના જે લક્ષણો કીધા એ મારામાં છે નથી, તો એ શિષ્યનો પણ હું શિષ્ય છું એવો ભાવ અંદર કરી અને એ પ્રકારે એનું પ્રવર્તન કરે. જ્યાં ગુરુપણું ન બતાવે કે હું કહું એમ અત્યારે કરવાનું જો, જ્યારે આ ગોપાચો થતો નહીં, ના આ જ્યારે આવે ત્યારે એ સાચો ગુરુ બને. આ સ્થિતિમાં આવવું પડે. ગુરુને પણ શિષ્ય ભાવમાં, આખા જગતનું શિષ્યપણું વેદે નહીં ત્યાં સુધી એ ગુરુ પણ એને થાય નહીં, આવે નહીં. કૃપાળુ દેવે લઈ આખા જગતનું મોટા પુરુષોની આ બધી વાતો છે અને બહુ સમજવા જેવી છે, વિચારવા જેવી છે. એક એક વાતની અંદરમાં ઘણા ભેદ રહસ્યો બતાવ્યા છે. આગળના પાનામાં 73માં ઉપર કહે છે, પરમ કૃપાળુ દેવ કહે છે આ મોક્ષનો માર્ગ છે. આપણે પરમ કૃપાળુ દેવની વાત માનીએ છીએ, સ્વીકારીએ છીએ આદરપૂર્વક, તો અહીંયા એમ કહે છે કે એ કૃપાળુ દેવ એમ કહે છે કે આ મોક્ષનો માર્ગ છે. આપણા મનમાં અત્યાર સુધી આ બધું વાંચ્યું સાંભળ્યું એમ હોય કે મારા સાહેબ આમ કહે છે, તો અહીંયા ચોખવટ કરી કે હું નથી કહેતો, કૃપાળુ દેવ આ વાત કરે છે. આ મોક્ષનો માર્ગ છે, આ નિશ્ચય છે. તીર્થંકર આદિ મહાપુરુષોએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. જેટલા તીર્થંકરો થયા તેઓએ આ જ ઉપદેશ આપ્યો છે. બધાનો ઉપદેશ સમાન, કારણ કે જ્ઞાનીની વાતમાં ભેદ ન હોય, બધા જ્ઞાનીનો અભિપ્રાય એક જ હોય. સિદ્ધાંતિક વાત સિદ્ધાંતની રીતે, હા પરંપરા શૈલી કાળભેદે થોડી ઘણી આવે, એથી કરીને એનો સિદ્ધાંત ન બદલાય. કોઈ એમ ન કહે કે ભાઈ ચોથા આરામાં અહિંસાનો મહિમા હતો, આ પાંચમા આરામાં કંઈ અહિંસાની જરૂર નથી, ચાલશે. કોઈ એવું નહીં કહે, ક્યારે પ્રતિપાદન નહીં કરે. એ પેલો એ ચોથો આરો હોય કે પાંચમો હોય કે એના પછીના કોઈ આવતા આરા આવતા, સત્પુરુષ સાચો એ જ, એનું પરૂપ એની પરૂપણા એક સરખી જ હોય, એમાં ભેદ ન હોય. સિદ્ધાંતિક ભેદ ક્યાંય ના આવે. જેટલા વર્તમાનમાં છે અને જે ભાવિમાં થશે તેઓનો આ જ ઉપદેશ હશે. પરંતુ જીવ જાણી જોઈને ઈરાદાપૂર્વક રખડવા માગે છે, શું કહેવું આ લોકોને? બાપ છોકરાને સમજાવે કે આટલો મોટો ધંધો ચાલે છે, તું દુકાને બેસ, અનુભવ લે, અને છોકરો કહે છે તમે બેસો, મારે બેસવું નથી, રખડવું છે. તો હવે આવો જયા હોય તેને હવે શું કહેવું? એને બાપે શું કહે? અહીંયા ગુરુ એવા છે, એવા શિષ્યોને શું કહે, શું કહે? જેને રખડવું છે, એને વાત માનવી જ નથી, એને માટે તો કંઈ નિરૂપાયતા છે, ત્યાં ગુરુ કંઈ કરી શકતા નથી. એના પછીના પારામાં કહે છે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ. આખી વાત ક્યાં આવી? સમજ ઉપર. આ બધી ચર્ચા પછી કહે છે, હવે તું સમજ, આ બધું સમજવાનું છે. સહજ પીછે સબ સરળ હૈ, નહીં સમજે ને ત્યાં સુધી કઠણ લાગશે, આરાધવાની ઈચ્છા નહીં થાય, અનેક વિકલ્પો આવશે. પણ એક વખત સમજમાં આવી જાય બધી વસ્તુ ચાલી જશે, પછી એની ચિંતા કરવાની જરૂર નથી. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. તમારા ઉપર આધાર છે, તમારી પાસે તો જ્ઞાનીને નિષ્ફળ બનાવવાની કળા છે, કેટલા તીર્થંકરો થયા, કેટલી ચોવીસી થઈ, પણ તમે તેને આઉટ કરો એવું બેટિંગ કરો છો. તમારું બેટિંગ એવું છે તીર્થંકરોને આઉટ કરો એવું, આવી તમારી તો કુશળતાની શું વાત કરવી, આવી કુશળતા છે. સાવધાન કરે છે, ક્યારેક નાની આક્રો શબ્દ વાપીને પણ જીવને જાગૃત કરવા માંગે છે, તેમની કરુણા છે ત્યાં. એના પછીના પારામાં કહે છે, બીજાના સ્વરૂપની વાત નથી, પોતે પોતાને ગોપવે છુપાવે અથવા ન જણાવે એવું નથી. કારણ બહુ મજાનું સૂત્ર છે, પોતે પોતાથી છુપાઈને રહેવાનું જે રીતે બનવા યોગ્ય છે, કૃપાળુ દેવે પત્રમાં લીધું છે ને, પોતે પોતાથી છુપાઈને કેમ રહે, કેવી રીતે બને. બીજાથી ગુપ્ત તમે રહી શકો પણ પોતાથી ગુપ્ત ન રહી શકો. તમે શરીરથી કુટુંબથી પરિવારથી ગુપ્ત રહી શકો પણ તમે તમારા આત્માથી ગુપ્ત કઈ રીતે રહી શકો. મર્મને સમજો, પોતે પોતાથી ગુપ્ત બીજાથી ગુપ્ત રહી શકાય પણ પોતે પોતાને પોતાથી કેમ ગુપ્ત રાખી શકે. એટલે કૃપાળુદેવ કહે છે કે ન બને, ન બને પણ બને છે તો કેવી રીતે, તો કે સ્વપ્નમાં. હવે એમ કે આપણે કહી છીએ કે મને મારો આત્મા જણાતો નથી, દેખાતો નથી, તો કે એ બને છે ને, તો કે હા બને છે, તો કે કેવી રીતે, તો કે એ સ્વપ્નમાં, તું સ્વપ્નમાં છો, આ સંસાર આખો સ્વપ્ન જેવો છે, સંસારના રંગમાં રંગાયેલો. એમ કહે કે મને આત્મા દેખાતો નથી માટે આત્મા છે એવું હું માનતો નથી, બરાબર છે, કે કારણ કે સ્વપ્ન દશામાં છે. જો એ સ્વપ્ન જાય અને જાગૃત થાય એટલે જ્ઞાનીને જ્ઞાનીએ આપેલી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ, એનાથી જો જોવે તો આત્મા દેખાય, સંસારની અપેક્ષાએ જોવે છે એટલે દેખાતો નથી. આ ભેદ સ્વપ્ન દશામાં જીવ ન જન્મ ન બનવા યોગ પોતાનું મૃત્યુ પણ જોવે છે. પછી 74 પાના ઉપરમાં, ઉપરના પારામાં, આ પંચમ કાળમાં આવો પ્રગટ માર્ગ કહેનાર પુરુષ આ ધરતી ઉપર આવીને, જો કૃપાળુદેવની વાત છો, ચાર લીટીમાં બહુ સરસ વાત કરી છે. આ પંચમ કાળમાં, જો ઘણા બધા પંચમ કાળ વિશે લોકો કહે છે, દુષ્મ કાળ ને કળી કાળ ને, આમાં ધર્મની પ્રવૃત્તિ ગમે એટલી કરીએ તોય કાંઈ મોક્ષ મળે નહીં, આ કાળમાં સાચો ધર્મ થાય નહીં, આ કાળમાં સાચા પુરુષ મળે નહીં, હે બધી લોકવાયકા તો પાર વગરની છે, એવા કાળની વાત કરે છે. આ પંચમ કાળમાં આવો પ્રગટ માર્ગ કહેનાર પુરુષ આ ધરતી ઉપર આવીને આપણી વચ્ચેથી ગયો, અત્યારે આપણી સાથે નથી, આપણી એનો સમય થઈ ગયો, એનું કામ પૂરું થઈ ગયું, ચાલ લાગે જાય. કોઈ સત્પુરુષ લાંબો વખત આ ધરતી પર રહેવાના નથી, કોઈ રહ્યા નથી, એને એ દેહ જે દેહને ઋષભદેવ જેવા પણ રાખી શક્યા નથી, કૃપાળુદેવ લખે તો ભાઈ એનાથી વિશેષ કેની વાત લેવી. એટલે એ અપેક્ષા તો આપણી ચાલશે નહીં કે અત્યારે કૃપાળુદેવ હોત તો અમારું આમ થાત, તેમ બધા ભૂલ ને આ બધી વાત, અત્યારે કૃપાળુદેવ જ છે, આ જે છે એનો અક્ષરદેહ છે એને માનને, કૃપાળુદેવ નથી એની તારે ચિંતા કરવાની જરૂર નથી, આમાં બેઠા છે તને જોતા આવડે તો એ વિચારવાનું છે. આ ધરતી ઉપર આવીને આપણા વચ્ચેથી ગયા, એણે પ્રગટ માર્ગ દર્શાવ્યો, સંસારની નિવૃત્તિના અર્થે સત્પુરુષ અને સત્સંગ આદિ સાધન થયા. આ સાધન જો જીવ પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય, હવે કેના ઉપર વાત આવી, આપણા ઉપર, પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય જેટલી પોતાની શક્તિ છે તે પ્રમાણે કરે તો મોક્ષ મળે નહીં એવું ન બને. કૃપાળુદેવે શું કીધું, હે એક સત્પુરુષને શોધીને એની આજ્ઞામાં વર્ત્યો જા, પછી મોક્ષ ન પડે તો મારી પાસે આવીને લેજે. હા શું કીધું, એના પર જ નાખ્યો આધાર, કે તું પહેલાં એને એક સત્પુરુષ શોધીને એની આજ્ઞાએ ચાલ, પહેલાં તારું કામ કરીને પછી આવ, કે હું તો 10 વર્ષથી આ સત્પુરુષની પાછળ પડ્યો છું પણ મારા હાથમાં કાંઈ આવ્યું નથી, તેથી કહેજે હું મોક્ષ આપીશ તને, પણ એની આજ્ઞાનું આરાધન કરીને આવજો, એમ ન આવતો નહીં. અને ખરેખર સાચું આરાધન કર્યું હશે, એની આજ્ઞામાં રહ્યો હશે તો એને અહીંયા એની પાસે માગવા જવાની જરૂર નહીં હોય, એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પછીના પારામાં કેવું છે, આ એક વાત જીવ સમજે તો સહજ મોક્ષ છે, જીવ સમજે તો સહજ મોક્ષ છે, પર પદાર્થમાં નિજબુદ્ધિ થાય તો સહજ પરિભ્રમણ છે, અને નિજમાં નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. બે વાત છે, પરમાં નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ, અને નિજમાં નિજબુદ્ધિ કરે તો મુક્તિ. જીવે નક્કી કરવાનું છે એને શું જોઈએ છે, ઓપ્શન આપ્યો છે, તારે આ જોઈએ છે કે આ જોઈએ છે, નક્કી તું કર, સ્વાધીન છો, સ્વતંત્ર છો. તો આ જોઈએ તો એનું પરિણામ આ છે, આ કરે તો આનું પરિણામ આ છે. બે વાત સ્પષ્ટ કરી દીધી, પરમા પરબુદ્ધિ નિજબુદ્ધિ એ સંસારનું કારણ, પરિભ્રમણનું કારણ, અને નિજમાં નિજબુદ્ધિ એ મોક્ષનું કારણ. જેનામાં આવો જ્ઞાનનો પ્રકાશ થયો છે એવાના ચરણે માથું મૂકી દાસાનું દાસપણે ભક્તિ કરે તો નિવૃત્તિ થાય. આટલી જ વાત, વધારે શું કહેવું, આટલો સંક્ષેપ. જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત નિયમ, સર્વ પ્રકારના જાપ, સર્વ પ્રકારની જાત્રા, સર્વ પ્રકારની ભક્તિ અને સર્વશાસ્ત્રનું જ્ઞાન એ કરી શીટો. અર્થાત એ બધું પતી ગયું, પૂરું થયું, થઈ ગયું, કરી લીધું, હવે પૂર્ણ વિરામ, તારે જરૂર નથી. જો આટલું સાચું હોય તો હવે કાંઈ નહીં કરે તો ચાલશો, તેમાં કોઈ સંશય નથી. અને એના પછીનો નીચેના પારામાં આ રીતથી આજે વાત કરી. આ રીત છે, જો મોક્ષ પંથ તે રીત, એ રીતની વાતમાં ઉપસંહાર કરતા મારા સાહેબ કહે છે, આ રીતથી આજે વાત કરી, આ રીત છે. હવે કોઈને પૂછવા ન જશો કે શું રસ્તો છે, આ સીધો રસ્તો નેશનલ હાઈવે ચાલ્યા જજો, છેક મોક્ષમાં જઈને ઊભા રહેશો. કંઈ વચ્ચે ફંટાવવાનું બનશે નહીં, પણ કોઈ બીજે ઠેકાણે ફસાઈ ગયા તો મોક્ષ હાથમાં નહીં આવે. આટલી સરળ વાત જીવનમાં ઉતારજો, જીવનમાં ઉતારજો. એટલે આપણા જીવનની અંદરમાં પ્રત્યેક સમયે થતી આપણી પ્રવૃત્તિ, આપણા ભાવ, એની અંદરમાં આ વાત દ્રઢતા કરવાની છે કે આજ તો એ જો થઈ જશે તો પછી મોક્ષની હવે આ ભાવમાં થશે કે આવતા ભાવમાં, ચિંતા કરવાની જરૂર, એનો વિકલ્પ જ કરવાની જરૂર નથી. તું આ કરતો ખરો પહેલા, એટલે કહે છે જીવનમાં ઉતારજો પ્રત્યેક સમય, એમાં જ એવી જ રીતે. એ રીતે અહીંયા આ 101મી ગાથામાં જે મોક્ષ પંથની રીત બતાવવાની હતી, એ રીત બતાવવામાં મહારાજ સાહેબે આ વિશેષ એક પ્રકરણ પ્રવચન લઈ અને આખી રીત બહુ સરસ રીતે સમજાવી. જીવે શું કરવાનું છે, સત્પુરુષ મળશે કે નહીં મળે, એના વિકલ્પમાં પડ્યા વિના પોતે પોતાની સત્પાત્રતા વધારે, સાચો શિષ્ય બને તો ગુરુ ગમે ત્યાંથી આવશે, મળી રહેશે, એની કૃપાય મળી રહેશે, પણ એનામાં તાલાવેલી હશે, અંદરમાં એની દ્રઢતા હશે તો કામ થશે. આ બધી વાતો કરી અને મારા સાહેબે ઘણી બધી રીતે ભાર દઈને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તો હવે આપણે જ આપણું કામ કરીએ એના પ્રમાણે પરિણામનો આધાર તેના ઉપર છે. તો અહીંયા આપણે વિરામ કરશું, 101મી ગાથા પૂરા થાય છે. ઓ સુખ ધામ જ્ઞાન સો સંત ચહે.